एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां।
નમસ્કાર, આજે આપણે જર્મન આદર્શવાદના એક ખૂબ જ રસપ્રદ પણ ક્યારેક કદાચ ઓછા ચર્ચાયેલા ચિંતકની વાત કરીશું, ફ્રેડરિક વિલહેમ જોઝેફ શેલિંગ. એમણે જ્ઞાન પ્રકાશ યુગ અને રોમેન્ટિકવાદ વચ્ચે એક સેતુ બનાવવાનો પ્રયત્ન કર્યો.
હા, બરાબર. શેલિંગ ખરેખર કાંટ અને હેગલ વચ્ચેની એક બહુ જ મહત્વની કડી છે એમ કહી શકાય. એમનું જે દર્શન છે ને, એમાં પ્રકૃતિ, આત્મા, કલા, માનવ સ્વતંત્રતા, કેટલા બધા વિષયો આવી જાય છે.
અને એ સમય પણ કેવો હતો? કાંટ પછીનો યુગ, ફ્રેન્ચ ક્રાંતિ, નેપોલિયનના યુદ્ધો.
ચોક્કસ, રોમેન્ટિકવાદનો ઉદય પણ એ જ સમયે. આ બધાની અસર હેઠળ જ શેલિંગના વિચારો ઘડાયા હતા.
અને એમની પ્રતિભા તો બહુ જ નાની ઉંમરથી દેખાતી હતી ને? સાંભળ્યું છે કે ફક્ત 15 વર્ષની ઉંમરે ટ્યુબિંગન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.
હા, એ વાત સાચી છે. અને ત્યાં જ એમની હેગલ અને કવિ હોલ્ડરલિન સાથે ગાઢ મિત્રતા બંધાઈ. એ મિત્રતા તો જર્મન વિચારધારાના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે.
વાહ, એમના પિતા પણ વિદ્વાન હતા, એટલે કદાચ એ બૌદ્ધિક વાતાવરણનો પણ પ્રભાવ હશે.
બિલકુલ, કાંટ અને ફિક્ટે જેવા વિચારકોનો પ્રભાવ તો હતો જ, પણ શેલિંગે પોતાના મૌલિક વિચારો વિકસાવ્યા. એમાં સૌથી ખાસ છે એમની નેચર ફિલોસોફી.
નેચર ફિલોસોફી એટલે કે પ્રકૃતિનું દર્શન. એ સમયમાં પ્રકૃતિ વિશે શું માન્યતા હતી?
મોટા ભાગે પ્રકૃતિને એક યાંત્રિક એટલે કે મશીન જેવી નિષ્ક્રિય વસ્તુ ગણવામાં આવતી. શેલિંગે આ વિચારને પડકાર્યો. એમના માટે પ્રકૃતિ નિષ્પ્રાણ પદાર્થ નહોતી, એ જીવંત હતી, વિકાસશીલ હતી. એમાં એક આંતરિક શક્તિ, એક આત્મા હતો.
એટલે આ ખાલી કવિતા જેવી વાત નહોતી, એની પાછળ કોઈ દાર્શનિક વિચાર હતો?
ચોક્કસ. એમનું પેલું પ્રખ્યાત સૂત્ર છે ને, પ્રકૃતિ દ્રશ્યમાન આત્મા છે, આત્મા અદ્રશ્ય પ્રકૃતિ છે.
ઓકે, પ્રકૃતિ દ્રશ્યમાન આત્મા છે.
હા, મતલબ કે જે સર્જનાત્મક ચેતના આપણામાં છે, એ જ શક્તિ પ્રકૃતિના દરેકે દરેક તત્વમાં પણ છે. બંને મૂળભૂત રીતે એક જ છે.
અચ્છા, તો જે આપણે આત્મા કહીએ છીએ એ પ્રકૃતિમાં પણ છે, પણ દેખાતું નથી. અને પ્રકૃતિ એ આત્માનું દ્રશ્યમાન સ્વરૂપ છે.
એમ, બરાબર. એક જ સત્યના બે પાસા. આ વિચારે ખરેખર પ્રકૃતિ તરફ જોવાની આખી દ્રષ્ટિ બદલી નાખી. એમની કૃતિ આઈડિયાઝ ફોર ફિલોસોફી ઓફ નેચર આ જ વિચાર પર આધારિત છે.
અને આ જ વિચાર એમના આઈડેન્ટિટી ફિલોસોફીમાં આગળ વધે છે. પેલી એબ્સોલ્યુટ એટલે કે પરમતત્વની વાત.
હા, એમની બીજી મહત્વની કૃતિ સિસ્ટમ ઓફ ટ્રાન્સેન્ડેન્ટલ આઈડિયાલિઝમમાં એમણે કહ્યું કે આ મન અને પદાર્થ, ચેતના અને પ્રકૃતિ, આ બધા દેખીતા ભેદોની પાછળ એક મૂળભૂત એકતા રહેલી છે. આ એકતાને એમણે એબ્સોલ્યુટ કહ્યું, અને એ માનતા હતા કે આ પરમ એકતાની સૌથી ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ કલા દ્વારા થાય છે.
કલા દ્વારા? કેવી રીતે?
કારણ કે કલાકાર જ્યારે સર્જન કરે છે, ત્યારે એ પોતાના મન, વિષય અને કલાકૃતિ, વસ્તુ વચ્ચેના ભેદને જાણે ઓગાળી નાખે છે. એક પ્રકારનું સંશ્લેષણ છે.
એટલે જ કદાચ પેલી ઉક્તિ પ્રચલિત થઈ હશે કે સ્થાપત્ય એ થીજી ગયેલું સંગીત છે. જો કે આપણે ચોક્કસ નથી કે એ શેલિંગે જ કહ્યું હતું.
હા, એના કરતા વિશે મતભેદ છે, પણ ભાવ એવો જ છે.
પણ પછી આ એકતાના વિચાર પછી તેઓ માનવ સ્વતંત્રતા અને અનિષ્ટ જેવા જટિલ પ્રશ્નો તરફ કેવી રીતે વળ્યા? જો બધું એક જ હોય તો પછી ખરાબ ક્યાંથી આવે?
સારો મુદ્દો છે. એમની કૃતિ ઓફ હ્યુમન ફ્રીડમ આ જ પ્રશ્ન સાથે કામ પાડે છે. એમણે દલીલ કરી કે સાચી સ્વતંત્રતાનો અર્થ ફક્ત સારું કરવાની શક્તિ નથી, પણ સારું અને નરસું બંને પસંદ કરવાની શક્યતા છે. અને આ ક્ષમતા, આ દ્વૈતની શક્યતા, એ અસ્તિત્વના મૂળમાં જ રહેલી છે, ખાલી માનવમાં જ નહીં.
આ તો ઘણું ગહન ચિંતન કહેવાય. એમના પોતાના જીવનમાં પણ સંબંધોમાં ઘણા ઉતાર ચડાવ રહ્યા, ખરો ને? ખાસ કરીને હેગલ સાથે.
હા, એ સંબંધ બહુ જ જટિલ હતો. શરૂઆતમાં ગાઢ મિત્રો અને સહયોગી, પણ પછીથી વૈચારિક મતભેદો એટલા વધ્યા કે તેઓ પટ્ટર પ્રતિસ્પર્ધી બની ગયા.
પેલી હેગલની ટીકા બહુ પ્રખ્યાત છે ને, શેલિંગના એબ્સોલ્યુટ વિશે.
હા, હેગેલે કહ્યું હતું કે શેલિંગનો એબ્સોલ્યુટનો ખ્યાલ એવી રાત્રિ છે જેમાં બધી ગાયો કાળી દેખાય છે. મતલબ કે એ એટલો અમૂર્ત અને ભેદભાવ વગરનો છે કે કશું સ્પષ્ટ થતું નથી.
આ ટીકા શેલિંગને બહુ લાગી આવી હશે.
ચોક્કસ. અને એમના લગ્ન પણ કેરોલિન શ્લેગલ સાથે એ સમયે ચર્ચાસ્પદ રહ્યા હતા. પણ કેરોલિન એક બૌદ્ધિક સાથીદાર તરીકે એમના માટે બહુ મહત્ત્વના હતા. પાછળથી જ્યારે હેગલનો પ્રભાવ ખૂબ વધી ગયો ત્યારે શેલિંગ ઘણા વર્ષો જાણે કે એકાંતમાં ચાલે ગયા. એ સમયને શાંત વર્ષો પણ કહેવાય છે.
પણ એમનો પ્રભાવ સાવ ભૂંસાઈ તો ન ગયો હોય. આજે એમના વિચારોની શું પ્રસ્તુતતા છે?
ના, બિલકુલ નહીં. ભલે હેગલ વધુ જાણીતા થયા, શેલિંગનો વારસો નોંધપાત્ર છે. રોમેન્ટિકવાદ પર, ખાસ કરીને અંગ્રેજ કવિ કોલરિજ પર એમની ગહેરી અસર હતી. પછી અસ્તિત્વવાદી વિચારકો આવ્યા, કિર્કેગાર્ડ, હાઇડેગર. એમના પર પણ શેલિંગના સ્વતંત્રતા અને અસ્તિત્વના વિચારોનો પ્રભાવ પડ્યો.
અને મનોવિજ્ઞાનમાં પણ.
હા, કાર્લ યુંગે અચેતન મનના સિદ્ધાંતો માટે શેલિંગના વિચારોનો આધાર લીધો હતો. અને આજે જ્યારે આપણે પર્યાવરણીય સંકટનો સામનો કરી રહ્યા છીએ ત્યારે પ્રકૃતિને એક જીવંત આંતરસંબંધિત તંત્ર તરીકે જોવાનો શેલિંગનો વિચાર ફરીથી ખૂબ જ સુસંગત બની રહ્યો છે.
વાહ, એટલે કે સદીઓ પછી પણ શેલિંગના વિચારો આપણને આજે પણ કંઈક નવું વિચારવા પ્રેરે છે.
ચોક્કસ. શેલિંગ માટે દર્શનશાસ્ત્ર એ માત્ર બુદ્ધિની કસરત નહોતી પણ એ સ્વતંત્રતાનો એક અનુભવ, એક કાર્ય હતું. એમનું એક વાક્ય મને બહુ ગમે છે.
કયું વાક્ય?
સ્વતંત્રતા વિશે ચિંતન કરવું એ પોતે જ સ્વતંત્ર હોવું છે.
સ્વતંત્રતા વિશે વિચારવું એ જ સ્વતંત્રતા છે.
હા, આજના સમયમાં જ્યારે આપણી પાસે માહિતીનો ભંડાર છે, અસંખ્ય વિકલ્પો છે પણ સાથે સાથે અનેક દબાણો પણ છે, ત્યારે આપણા માટે ખરેખર સ્વતંત્ર હોવું એટલે શું અને એના વિશે વિચારવું એનો શું અર્થ થાય?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે જે શેલિંગ આપણા માટે મૂઠી ગયા છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.